તારીખ 11/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 359-362 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 102
ધીરજ બળ રહે છે એમ જાણીને સંતોષ છે. પ્રતિકૂળ સંયોગોમાં જે અધીરજ થાય છે એ ધીરજ બળના અભાવને લઈને થાય છે. પણ આ સ્થળે એમણે એ વાત માપી છે, એમના શબ્દોથી અને પોતાના વૃત્તિ જ્ઞાન ઉપરથી, નિમિત્તને ઉપાદાન. પત્ર નિમિત્ત છે, વૃત્તિને માપવાનું વૃત્તિ જ્ઞાન એ ઉપાદાન છે પોતાનું. એ બંને ઉપરથી એમ લાગે છે કે કંઈક આપનું વિશેષ ધીરજ રાખવાનું બળ અત્યારે વર્તે છે. ચાલતા પરિણામ એટલે દીનતા અને નબળાઈ ઘટી છે. સંયોગો પ્રત્યેની નબળાઈ છે, દીનતા છે, ઘટી છે એમ જાણીને સંતોષ થયો છે. કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. આ સર્વ મુમુક્ષુને લાગુ પડે છે, કેમ કે પરમા પોતાપણો એ જ અજ્ઞાન અને મિથ્યાત્વ છે, અને એ જેટલું બળવાન એટલું જ અજ્ઞાન અને મિથ્યાત્વ બળવાન છે. એટલે જે કાંઈ કરવા યોગ્ય છે કોઈ પણ બોધથી, ઉપદેશથી, પ્રયોગથી જે કાંઈ કરવા યોગ્ય છે તે છે કે પરમા પોતાપણું ટાળવું, સંયોગમાં પોતાપણું ટાળવું અથવા ટાળવાનો પ્રયત્ન કરવો. ટાળવું એટલે ટાળવાના પ્રયત્નથી ટળે છે, બીજી કોઈ રીતે ટળતું નથી. એટલે એમ કહ્યું કે કોઈ પણ પ્રકારે પ્રથમ તો પોતાનું તો જીવને પોતાપણું ટાળવા યોગ્ય છે. શરીરથી માંડીને બધા જ સંયોગોમાં લઈ જવું. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને આ દેહ પોતાનો નથી એને બીજી શું આપત્તિ છે, બીજી શું વિપત્તિ છે? હું એ જ્ઞાન પિંડ આત્મા છું, અનંત જ્ઞાનનો કંદ, અનંત આનંદનો કંદ, અનંત શાંતિનો કંદ એક આત્મા છું. દેહાદિ સ્વરૂપે હું નથી એને કોઈ પછી ભય નથી, કોઈ એને વિટમણા નથી. હા, એ દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતે તત્ર તત્ર સમાધય. આગળ શ્રીમદજીએ ટાંક્યો છે, છે તો અન્ય મતનો એ શું, પણ તત્વ છે એટલે પોતે લીધો છે. વાત સાચી છે, કોનો છે એની સાથે પોતાને નિસ્બત નથી. તત્વ છે ને એ ટુકડો એવો સિદ્ધિ ધ્વનિ માંથી એમ જોવે છે. પછી આગળ પાછળ પુરવાર પર વિરોધ છે એ પોતાના અજ્ઞાનને પ્રદર્શિત કરનારો ભાવ છે, અને એની જ સાથે સુસંગત પદાર્થ જ્ઞાન હોય છે તો કોઈ વિરોધ આવતો નથી, અવિરોધ રહે છે. દેહમાં હું પણ ન થવું, અભિમાન કોને કહે છે? હું જે હું પદ કરે છે, અહમ પણ કરે છે અને અભિમાન કહે છે. જોકે હું પણ કરવું એ તો જીવનો સ્વભાવ ધર્મ છે, પણ સ્વ અસ્તિત્વમાં જ્યાં હયાતિ છે ત્યાં હું પણ કરે તો સમ્યક છે. શરીર અને રાગમાં જ્યાં આત્માનો અસ્તિત્વ સ્વભાવ નથી, અસ્તિત્વ ગુણ નથી, ત્યાં હું પણ કરે છે તે અસમ્યક અથવા વિપરીત છે. એટલે સ્વમાં સ્વપણ કરે તો ગુણ છે ને પરમાં સ્વપણ કરે તો અવગુણ છે. બસ સ્વપણ તો કરવાનો જ, કેમ કે એ તો એનો સ્વભાવ ધર્મ છે. અન્ય સ્થાનમાં અસ્થાનમાં કરે છે તો અવગુણ ઉત્પન્ન થાય છે, સ્વસ્થાનમાં કરે છે તો ગુણ ઉત્પન્ન થાય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. આત્મામાં આત્માપણું કર્યું, શરીરમાંથી પોતાપણું જેણે છોડી દીધું એને બધું સુખરૂપ જ છે, એને ક્યાંય દુઃખનો પ્રશ્ન નથી, એને બધું સુખ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. જેને આત્મા માં ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. પોતાને આત્માને આત્મારૂપ માન્યું છે, અન્ય તે અન્ય માન્યું છે, એમાં કોઈ જેને ફેરફાર નથી, તફાવત નથી, એટલે મમત્વ છૂટી ગયું છે, એને ખેદ નથી. ખેદ તો કોને થાય છે? કે જ્યાં મમતાનો વિષય છે ત્યાં કાંઈ આગું પાછું થાય છે, પોતાની ધારણા અને કલ્પનાથી ફેરફાર થાય છે, ત્યાં જીવને દુઃખ થઈ આવે છે. હરી ઈચ્છા પ્રત્યે વિશ્વાસ દ્રઢ રાખીને વર્તો છો એ પણ સાપેક્ષ સુખરૂપ છે. એ યુક્તિ લીધી છે, અન્ય મતમાં આ યુક્તિ છે. હરી ઈચ્છા પ્રમાણે જે ભગવાન કરે એમાં આપણે પોતે સંતોષ માનો, ભગવાન રાખે રામ રાખે તેમ રહેવું. શું કહે છે લોકો? જેમ રામ રાખે તેમ રહેવું, રનું એલિટરેશન. આપણને એ સ્થિતિમાં રાખવા માગે છે ભગવાન, આપણે એ સ્થિતિમાં રહેવામાં આનંદ માનવો, શાંતિ માનવું, એ અપેક્ષા એ સુખરૂપ છે. યુક્તિ કરી છે, ટકી નહીં શકાય એમાં, કેમ કે એનો આધાર પદાર્થ જ્ઞાન ન રહ્યું. જે કાંઈ વિચારો લખવા ઈચ્છા થાય તે લખવામાં ભેદ નથી રાખતા, એટલે પારકાપણું નથી રાખતા. એમ એમ અમે પણ જાણીએ છીએ, એમ તો હું તો આપને જે મને વિચારો આવે છે એ બધા લખી રાખું છું. હવે કોઈ આપનાથી એવું જુદા પણ નથી, એટલી બધી આત્મીયતા આપના પ્રત્યે છે કે મને મારા બધા ભાવ જે આવે છે એ આપને લખી નાખું. તો કે એ વાત અમે જાણીએ છીએ, અમે પણ જાણીએ છીએ કે તમને મારા પ્રત્યે કેટલો ભાવ વર્તે છે એ અમારા ખ્યાલમાં છે. એ 359માં પત્રમાં મુમુક્ષુ જીવને મમત્વ ટાળવા માટે મમત્વ ઢીલું થાય એ પ્રકારે પ્રયત્ન ચાલવો જોઈએ, પુરુષાર્થ ચાલવો જોઈએ. જ્યાં જ્યાં પોતાને મમત્વ થતું હોય ત્યાં એની જાગૃતિ ને અવલોકનથી એ વાતને શિથિલ કરી નાખવી જોઈએ, ઢીલી કરી નાખવી જોઈએ, તોટડે. ત્રણસો 60, 61, 62 એ બધા સ્વભાગભાઈ પરના પત્ર છે. 63, 64, 65, 66 બધા બે પાના ઉપર બધા સ્વભાગભાઈ ઉપર ના જ પત્રો છે. 360 નું મથાળું છે. જ્યાં પૂર્ણ કામ પણ છે ત્યાં સર્વજ્ઞતા છે. પૂર્ણ કામ પણ, કામ એટલે ઈચ્છા, અને પૂર્ણ એટલે તૃપ્તિ. ઈચ્છાની તૃપ્તિ થઈ ગઈ, ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે ઈચ્છા નથી થતી. એવું જ્યાં ઈચ્છા રહિત દશા થાય ત્યાં સર્વજ્ઞતા હોઈ શકે. શું કરવા મથાળું બાંધ્યું કે આગલા પત્રમાં એમણે હરિ ઈચ્છાની વાત લખી છે, તો હરિ ઈચ્છા છે, હરિને કોઈ ઈચ્છા થાય છે ત્યાં સર્વજ્ઞતા નથી. જે ઈશ્વરને ઈચ્છા થાય છે કે હું આમ કરું ને તેમ કરું, આ ભક્તને આ સ્થિતિમાં રાખું ને આ મનુષ્યને આ સ્થિતિમાં રાખો, આ જીવને આ સ્થિતિમાં રાખો, ત્યાં સર્વજ્ઞતા નથી. એવી પદ્ધતિ લીધી છે કે જ્યાં પૂર્ણ કામ પણ છે ત્યાં સર્વજ્ઞતા છે. જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે, ઓલા પણ નિષેધ ન કર્યો, હરી ઈચ્છાથી તમે શાંતિ રાખો છો, ઠીક વાત છે, અપેક્ષા એ સુખરૂપ છે, એટલે તમને થોડી કશાયની મંદતા થશે એનાથી, એથી વધારે વાત નથી એમ કરીને અપેક્ષા મર્યાદા બાંધી. હવે એ વાતને ખોલી તરત બીજા પત્રમાં કે જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં પૂર્ણ કામ દશા હોય, નિરીક્ષિક દશા હોય, ઈચ્છાવાન ને સર્વજ્ઞપણું હોતું નથી. જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી કરીને, સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. આ તો જ્ઞાનીની ને સાધક દશાની વાત છે. સર્વજ્ઞને તો પ્રશ્ન જ નથી કે બીજા કોઈ દ્રવ્ય ક્ષેત્રમાં કાંઈ પ્રયત્ન કરે. જ્ઞાનીને જ્યાં જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં એને સ્વરૂપ સુખને લઈને જે તૃપ્તિ છે એને લઈને એને બીજા વિષયો પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જગતના જીવો બીજા વિષયોથી સુખ પ્રાપ્તિની પ્રયત્ન દશામાં પડ્યા છે. એ પ્રયત્ન કરીને સુખ લેવા માગે છે કે આટલી અનુકૂળતા કરું તો મને સુખ થાય, આટલી ચીજો મળે તો મને સુખ થાય, મને આવો સંયોગ હોય તો સુખ થાય, મને આટલું થઈ જાય તો મને સુખ થાય, એમ બધાને ચાલતું હોય છે. ત્યારે જેને જ્ઞાન થયું છે બોધ બીજ, એટલે જેને જ્ઞાન થયું છે બોધ એટલે જ્ઞાન, બીજ એટલે મૂળભૂત જ્ઞાન, જેને સાચું સમ્યક જ્ઞાન, મૂળ જ્ઞાન ભલે થોડું થયું હોય, બીજ જેટલું થયું હોય, તો પણ તેને સ્વરૂપ સુખ સાથે ઉત્પન્ન થાય છે, આત્મિક સુખની ઉત્પત્તિ સાથે સાથે હોય છે, એની તૃપ્તિ પણ એને વર્તે છે, અને એ તૃપ્તિને લઈને એ વિષય પ્રત્યે અપ્રયત્ન દશાએ વર્તે છે. આ એક નાસ્તિથી જ્ઞાનીની દશાનો ઉપલક્ષણ બતાવ્યું છે. જ્ઞાની કેવા હોય કે વિષયોમાંથી પર વિષયમાંથી સુખ મેળવવાના પ્રયત્નવાન જીવો જગતમાં હોય છે એવા જ્ઞાની નથી હોતા, એની એ વિષયે અપ્રયત્ન દશા વર્તે છે. એટલે કે પૂર્વકર્મના ઉદયથી અનુકૂળતા પ્રતિકૂળતા જે કહેવાય તે આવી પડે છે, પોતે પ્રયત્નથી મેળવતા નથી, અપ્રયત્ન દશામાં છે. એ બાબતમાં એ બહુ સારો ભાવ ખેંચ્યો છે આ વિષયમાં, કેમ કે સૌભાગભાઈ ધીરજમાં આવ્યા છે તો એ વાતને પ્રોત્સાહન આપે છે કે તમે ધીરજથી હવે વર્તો છો. તો જેને જ્ઞાન થાય છે એ અપ્રયત્ન દશામાં હોય છે, એને વિષયોથી અનુકૂળતાથી સુખ મેળવવાનો પ્રયત્ન એને વર્તતો નથી, કેમ કે એમાં એને સુખ નથી. એ પ્રકારનો પ્રયત્ન કરતા પ્રત્યક્ષ આકુળતાનું વેદન થાય છે, ઉલટાનું દુઃખનું વેદન થાય છે, માટે એવો પ્રયત્ન એ કરતા નથી. બહુ સારી એક ટુકડો લીધો છે, પણ બહુ સરસ વાત લીધી છે કે જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે. શા માટે એ વિષયોમાંથી સુખ મેળવવાના પ્રયત્નવાન નથી? કે એમને તો આત્મામાંથી સ્વરૂપમાંથી સુખની તૃપ્તિ વર્તે છે. જે તૃપ્ત થયો એને કઈ આપો તો કે મને ભૂખ નથી, જે માણસ ધરાઈ ગયો એને કઈ આપો તો કે મારે કઈ જોતું નથી, જગ્યા નથી મારે લેવાની, એમ તૃપ્તિ વર્તે છે. માટે એને વિષયો પ્રત્યેના જે પરિણામ છે એમાં ઉત્સાહ નથી આવતો, અપ્રયત્ન દશા છે એની. પુરુષાર્થના પડખેથી જ્ઞાનીની દશાનું વર્ણન છે. જ્ઞાનીની દશાના વર્ણનમાં અનેક વિધતા જોવામાં આવે છે. એમાં કોઈ વાર શ્રદ્ધાની મુખ્યતાથી જ્ઞાનીની દશા દર્શાવવામાં આવે છે, તો કોઈ વાર સમ્યક જ્ઞાનની મુખ્યતાથી જ્ઞાનીની દશા દર્શાવવામાં આવે છે, તો કોઈ વાર એના સુખ અને આનંદની અપેક્ષાથી પણ જ્ઞાનીની દશા દર્શાવવામાં આવે છે. એમના પરપદાર્થ પ્રત્યેના નિરસપણાની પણ દ્રષ્ટિએ પણ એમને લુખાશ દેખાડવામાં આવે છે. અહીંયા પુરુષાર્થની મુખ્યતાથી દેખાડ્યું કે પરપદાર્થ પ્રત્યે અપ્રયત્ન દશા, પર વિષય પ્રત્યે અપ્રયત્ન દશા એ જ્ઞાન દશાનું એક લક્ષણ છે. સાવધાની છૂટી છે, પ્રયત્ન છૂટ્યો છે. પોતાનો પુરુષાર્થ પોતામાં વર્તી રહ્યો છે, પોતાના આત્મામાંથી સુખ મેળવવા માટે પુરુષાર્થ વર્તી રહ્યો છે, તેથી વિષયોમાંથી સુખ લેવા માટેનો અપ્રયત્ન દશા વર્તે છે. પ્રયત્ન કરતા નથી કાંઈ, જગતના જીવો પ્રયત્ન કરે છે, આ નથી પ્રયત્ન કરતા એમ કહે છે. પત્ર નાનો છે પણ સરસ પત્ર છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, આ મનુષ્ય આયુ જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે એ અચરજની વાત છે, એ આશ્ચર્યની વાત છે. ખરેખર તો મનુષ્યપણું ક્ષણિક છે. એવા ક્ષણિક મનુષ્ય આયુમાં જેણે અજર અમરત્વ પ્રાપ્ત કર્યું, અમરપણું જેણે પ્રાપ્ત કર્યું, એ જ્ઞાનીઓને ના પુરુષાર્થના પરાક્રમને આશ્ચર્યથી જોવામાં આવે છે કે આપને તક તો મળી થોડી, થોડી તકમાં કામ મોટું કરી લીધું. 33 વર્ષ ને 5 મહિનાનું આયુષ છે, અત્યારે તો યુવાન કહેવાય લોકો 33 વર્ષે. શું તો પહેલાં 14-15 વર્ષે કે 20 વર્ષે, વધુમાં વધુ 18-20 વર્ષે માણસ લગ્ન કરી લેતા, અત્યારે તો 27-28 વર્ષ તો સામાન્ય થઈ ગયા છે. 33 વર્ષ ને 5 મહિનાનું આયુષ છે પોતાનું. એટલા નાના આયુષમાં અમરપદને પ્રાપ્તિ કરી લીધી છે, જબરજસ્ત કામ કરી, મહાન કાર્ય પોતે કરી લીધું છે. કરવા યોગ્ય મનુષ્યપણામાં જે મહાન કાર્ય કરવા યોગ્ય છે, સર્વોત્કૃષ્ટ મહાન કાર્ય છે, એ કરી લીધું છે. બીજે નથી એ વાત ચોક્કસ છે, અને તેથી સમયની કિંમત ઘણી છે, મનુષ્યપણાના સમયની કિંમત ઘણી છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે એ અચરજની વાત છે. થોડો સમય મળ્યો પણ કામ બહુ મોટું કરી લીધું એ એક આશ્ચર્યની વાત છે, એમ કરીને જ્ઞાનીનો મહિમા કર્યો છે. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય પોતાના સ્વરૂપ સુખે કરીને જો પોતાને પરિતૃપ્તપણું વર્ત્યા ન કરતો હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. એ હજી જાવા નાખતો હોય સુખ લેવા માટે પર વિષયમાં, તો એમ સમજવું કે એને અંદરથી આત્માનું સુખ, એની તૃપ્તિ એને વર્તતી નથી, એ વાત નક્કી છે. આ આત્મબોધ છે કે નહીં કોઈ જીવને એ માપવા માટેનો એક દ્રષ્ટિકોણ આપ્યો છે કે જો કોઈ જીવને પરિતૃપ્તપણું વર્તા કરતું ન હોય, એને આત્મિક સુખે કરીને તૃપ્તિ ન આવતી હોય અંદરથી, તો સમજવું કે અખંડ એવો આત્મબોધ એટલે આત્મજ્ઞાન એને નથી. શું એને એને સમજવો નહીં કે એને આત્મજ્ઞાન વર્તે છે, ભલે ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન હોય, બીજું ગમે એટલું જ્ઞાન દેખાતું હોય, તો પણ એને જ્ઞાન છે એમ ન સમજવું. ભૂલ જીવ પોતાના ક્ષયોક્ષમથી કરે છે. જ્યારે જીવને પોતાને થોડો ક્ષયોક્ષમ, પરલક્ષી ક્ષયોક્ષમ પણ વધે, ત્યારે આ જીવને કાંઈ જ્ઞાન મળ્યું, જ્ઞાનની પ્રાપ્તિ થઈ, થોડું જ્ઞાન વધ્યું એવું જ્યારે લાગે, ત્યારે એ બીજાના ક્ષયોક્ષમમાં એને વ્યામો થઈ આવે છે અને ત્યાં એને ભ્રમ થાય છે કે આની પાસે પણ કાંઈક ચીજ છે. એવી રીતે જીવ ભૂલ કરે છે. ભૂલ તો પોતામાંથી કરે છે, પોતામાં પણ એવું સમજે છે ત્યારે બીજામાં પણ એવું સમજે છે, બીજામાં એવું સમજે છે ત્યારે પોતામાં પણ એવું સમજી બેસે છે. પણ અહીંયા એ લક્ષણ આપ્યું છે કે આત્માની શાંતિથી તૃપ્તિ ન થતી હોય, આત્માના સુખથી તૃપ્તિ ન થતી હોય તો એને આત્મબોધ નથી એમ સમજવું. આત્મબોધ છે એમ ત્યાં સ્વીકારી શકાય
નહીં.
બહુ મુશ્કેલ છે. એટલા માટે જો કોઈ જ્ઞાની બીજા જ્ઞાનીની ઓળખાણ કરાવે તો એક બહુ મોટો ઉપકાર છે મોક્ષ ઉપર. કેમ કે મુમુક્ષુની પોતાની તો શક્તિ નથી, એ કેપેસિટી તો મુમુક્ષુની છે નહીં. બહુ ભાગ ઉત્કૃષ્ટ મુમુક્ષુની જુદી વાત છે. જગન્ય મુમુક્ષુ અને મધ્યમ કોટીના મોટાભાગના મુમુક્ષુમાં એ કેપેસિટી નથી હોતી કે કોઈને જ્ઞાની તરીકે ઓળખી લે. એવી પરિસ્થિતિમાં કોઈ પ્રસિદ્ધ સમર્થ જ્ઞાની કોઈ અપ્રસિદ્ધ જ્ઞાનીને પ્રત્યે આંગળી ચીંધે કે આ જ્ઞાની છે, તો એમનો બહુ મોટો ઉપકાર છે એ વિષયમાં. કેમ કે એને એક આસ્થા રાખવાનું સ્થાન મળી ગયું, જેના વચન ઉપર વિશ્વાસ મૂકી શકાય. પછી પોતાને ન બેસે તો અંતર સંશોધન કરે, પણ વિશ્વાસ મૂકે અથવા પોતાને ભૂલ સમજવા માટે જેની પાસે જવું હોય, પોતાને માર્ગદર્શન મેળવવા માટે જેની પાસે જવું હોય, અથવા જેને આજ્ઞાએ ચાલતા પોતે બીજે રસ્તે ન ચડી જાય એવી સાવધાની જેને રાખવી હોય, એ બધા પ્રકારમાં એને એક પ્રકારનું સંરક્ષણ મળે છે અને જીવ ભૂલતો ભટકતો અટકી જાય છે. એટલે એક બહુ મોટી વાત છે. તો આપણે ગુરુદેવ માટે કહીએ છીએ ને કે ગુરુદેવે આત્મા તો સમજાવ્યો, પણ બીજું કામ એ કર્યું કે જ્ઞાનીને પણ ઓળખાય, કે એમને વળગીને રહેજો, વાંધો નહીં આવે, બેડો પાર થઈ જશે. છૂટો પડ્યો કે ગયો સમજી લેવો, આ ભાવ થઈ ગયો નહીં, કેટલા આનંદ ભાવ થઈ ગયો હિસાબ કાઢવો મુશ્કેલ પડશે એવી પરિસ્થિતિ થાય. એ મોટી વાત છે. નથી આવતો તો બીજો ઉપાય નથી. નો વિશ્વાસ આપતો હોય તો એવી યોગ્યતાને માટે એ પણ સ્વતંત્ર છે. એને કોઈ પરાધીન તો કોઈને કરી શકાતા નથી. એટલે વિચાર તો આપણે પોતે કરવાનો છે, પોતા માટે, પોતા માટે પોતાને વિચાર કરવાનો છે. જગત તો જગતની રીતે ચાલવાનું છે. આ જીવ પણ અનંત વાર ઊંધો આવેલો છે, એક વાર સીધો નથી આવેલો. અનંત વાર ઊંધો આવેલો છે, એક વાર સીધો આવે તેનો બેડો પાર થઈ જાય. એવું પોતે કરી બેઠો છે અત્યાર સુધી. હવે એ વાતની કોઈ ગંભીરતા સમજાય, એનું નુકસાન સમજાય, તો પોતે પોતાની રીતે ઠીક કરી લઈએ પરિસ્થિતિ પોતાની. બસ એટલી વાત છે. એ 360 થયું, 361 એ એક જ નીતિનો પત્ર છે. ભાવ સમાધિ છે, સૌભાગભાઈને લખે છે. ભાવ સમાધિ છે કેમ કે એ સ્પષ્ટતા કરે છે. ભાવ સમાધિ ને દ્રવ્ય સમાધિ. બાહ્ય ઉપાધિ છે, જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે, તથાપિ સમાધિ વર્તે છે. ઉપાધિ ઘણી છે એમ કેમ છે. ભાવ સમાધિને એકવાર ગૌણ કરી નાખે એવી જોરદાર ઉપાધિની પરિસ્થિતિ છે, તથાપિ સમાધિ વર્તે છે. છતાં હજી સમાધિ તૂટતી નથી, સમાધિ વર્તે છે બરાબર. એમ પોતાની જે અંતરંગ પરિણતિ છે એ પરિણતિનું એમણે અંતર્બાહ્ય સ્થિતિનો એક લીટીમાં ધ્યાન કરી દીધું છે. ઉપાધિ એટલી બધી છે કે ભાવને ગૌણ કરી નાખે, છતાં પણ હજી સમાધિ વર્તે છે. એટલે અંદરની સ્થિતિ સારી એવી મજબૂત છે. આ તો ઘણા લોકો એવું વિચારે ને કે જ્ઞાનીને પણ ક્યારેક સમ્યક દર્શન વ્યૂ જાય ને પાછો આવી જતો હશે, ને પાછો ઉપાધિમાં પડે ત્યારે વ્યૂ જતું હશે ને પાછો આવી જતું હશે. આ પોતે કુદરતી પત્રો રહી ગયા છે એટલે ખ્યાલ આવે છે. બે ચાર દિવસના પત્રો મળે છે, બે ચાર દિવસના આત્રાના એક પત્રો મળે છે. કુદરતી એ પોતાની અંતરંગ દશાનું વર્ણન કરે છે. એવું પાત્ર મળ્યું છે કે જેની પાસે પોતાની દશા ખોલે છે. ઓછો મળે છે, પોતાનું નથી ખુલ્યો. જ્ઞાની આવા હોય, જ્ઞાની આવા હોય એવી વાત મળે. આપણે પરમાગમ સાર લઈએ કે બહેનશ્રીના વચનામૃત લઈએ તો એ જ્ઞાનીની દશાનું વર્ણન આવશે. આપણે જે હવે એમનું જે પ્રકાશન શરૂ આવે છે જીન શાસણમ સવમ, એમાં જ્ઞાનીની દશાના વર્ણનના શ્રીમદજીના વચનો નાખ્યા છે, સોગાનીજીના નાખ્યા છે, વચનામૃતમાંથી લીધા છે, અને પરમાગમ સારમાંથી અને ગુરુદેવશ્રીના વચનામૃતમાંથી લીધેલા છે. એનો સંકલન છે. કેમ કે શુદ્ધોપયોગ થયો તેને કુંદકુંડાચાર્ય જીન શાસન કહ્યું, તો આ જીવંત જીન શાસન આ છે. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય નમસ્કાર પહોંચે. અત્રે આત્મતા હોવાથી સમાધિ છે. આત્મામાં આત્મા પણ વર્તતું હોવાને લીધે ભાવમાં સમાધિ વર્તે છે. અમે પૂર્ણકામપણા વિશે લખ્યું હતું, ચૈત્રવદ 1200 જે પત્રમાં મથાળું બાંધ્યું છે, 360 પત્રમાં એનો ખુલાસો કરે, અર્થઘટન કરે છે, મથાળાનો અર્થ કરે છે કે અમે પૂર્ણકામપણા વિશે લખ્યું હતું તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશનું છે તે પ્રમાણે શબ્દાદિ વ્યવહારિક પદાર્થને વિશેથી નિષ્પ્રમપણું વર્તે છે, આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે, અન્ય સુખની જેને ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. સર્વજ્ઞતા લીધી છે ને, તો જેવું જ્ઞાન વર્તે છે તેવું જ બાહ્યમાં વર્તન વર્તે છે એમ કે છે. જેમ કે પર પદાર્થમાં સુખની ગંધે નથી તો પર પદાર્થની કોઈ પ્રવૃત્તિ કરતા નથી, એટલા નિષ્પ્ર થઈ ગયા છે કે સર્વજ્ઞને પર પદાર્થ બંધીની કોઈ પ્રવૃત્તિ હોતી નથી, અંતર બાહ્ય સંપૂર્ણ સમાધિ દશા વર્તે છે. એટલે પૂર્ણકામપણાનો આશય એ છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશનું છે, સંપૂર્ણ જ્ઞાન છે, તે જ પ્રમાણે શબ્દાદિક વ્યવહાર પદાર્થ વ્યવહારિક પદાર્થને વિશે નિષ્ફળપણું વર્તે છે. શબ્દાદિક એટલા માટે લીધો કે વાણી છે સર્વજ્ઞની, એમાં પણ એમને ઈચ્છા નથી, પૂર્ણ કામ છે, નિરીક્ષક વાણી છે. વાણી મૌનપણાને ભજે છે, પણ માનો કે ભગવાનને વાણી છે, શું સર્વજ્ઞ છે, એમને સમોસરણમાં વાણી થાય છે, તો શબ્દાદિક વિષયને વિશે એમને ઈચ્છા થઈ કે નહીં? નિરીક્ષક વાણી છે, ઈચ્છા વિના વાણી નીકળે છે. તેથી જે આ શાસ્ત્રોની રચના જોવામાં આવે છે કે હે ગૌતમ, કોઈ પણ પર પદાર્થ પ્રત્યે ઈચ્છાએ કરીને પ્રવૃત્તિ થાય એવું બને નહીં. પછી આહાર લાવવો, દવા લાવવી, એ બધો તો પ્રશ્ન અમસ્થ રહેતો નથી, વાણી પણ નથી એની, એમ છે. એટલે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશન છે તે પ્રમાણે શબ્દ આદિ વ્યવહારિક પદાર્થને વિશે નિષ્પ્રપણું વર્તે છે, જરા પણ સ્પૃહા હોય નહીં, એની પ્રવૃત્તિ પણ હોય નહીં, આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે, એનું નામ તૃપ્તપણું છે. આમ શું છે, વિશેષણ ઈચ્છાનું લીધું છે, કોઈને અર્થ કરવામાં તકલીફ પડે એવું છે. પૂર્ણ કામપણું ખરેખર તો પૂર્ણ સુખ પણ પૂર્ણ સુખ છે, એટલે સુખનું પૂર્ણ તૃપ્તિપણું છે. અસ્તિથી તો પરિપૂર્ણ તૃપ્તિ છે, નાસ્તિથી કહીએ તો ઈચ્છાનો અભાવ છે, ઈચ્છાનો નાશ છે, એમ એક જ પરિણામને અસ્તિ નાસ્તિથી કહી શકાય. આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે, અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. આ જ્ઞાનનું લક્ષણ સુખ લીધું, પૂર્ણ જ્ઞાન થાય ત્યારે પૂર્ણ સુખ ઉપજે, પૂર્ણ સુખ આત્મામાંથી ઉપજે, ત્યારે બીજેથી ક્યાંયથી સુખની ઈચ્છા ન થાય એને પૂર્ણ જ્ઞાન કહીએ, એને પૂર્ણ સુખ કહીએ, એને સર્વજ્ઞ કહીએ. કારણ કે સર્વજ્ઞ લીધો ને, સર્વજ્ઞ એટલે પૂર્ણ જ્ઞાન. જેને પૂરું જ્ઞાન થાય તેને ઈચ્છા ન થાય. આ જગતમાં જે લોકો ઈશ્વરને સ્વીકારે છે, જગતના કર્તા નિયંતા પાલન પોષણ કરનારા, એ બધાનો આમાં નિષેધ આવી ગયો. કેમ કે એને ઈચ્છા થઈ ત્યાં પૂર્ણ જ્ઞાન નથી. જેનું જ્ઞાન અધૂરું છે, જે જ્ઞાન અધૂરું છે એટલે કે જે કેટલાક વિષયમાં અજાણ્યા છે, કોઈ કોઈ વિષયમાં જે કોઈ અજાણ્યા છે એ ભૂલ નહીં કરે એની શી ખાતરી, અજાણ્યું તો ભૂલ કરે. એટલે જે સર્વજ્ઞ નથી તે વિશ્વસનીય નથી, વિશ્વાસને પાત્ર નથી. જે સર્વજ્ઞ છે તે વિશ્વાસને પાત્ર છે, એટલે એને આપ્ત કયા છે. આગમની અંદર જિનાગમને વિશે સર્વજ્ઞને આપ્ત કયા છે, એનું કારણ એ છે કે કોઈ વિષયમાં અજાણ્યા નથી, તેથી ક્યાંય એમને એમના કહેવામાં એમની વાતમાં ક્યાંય અજાણપણાને લઈને પણ દોષ થવાનો કોઈ સંભવ નથી. માટે એમની સર્વ વાત છે માન્ય કરવા જેવી છે. પછી એમાં આ દ્વીપ ક્ષેત્રનું માપ એટલું મોટું આવે છે કે લોકોને બેસે નહીં. દ્વીપનું, સમુદ્રનું, સ્વર્ગનું, નરકનું એ બધી વાતો એવી આવે છે. પણ એ સર્વજ્ઞના જ્ઞાનમાં જણાયું છે. સમ્યક દ્રષ્ટિને એટલા માટે એ વાત ઉપર વિશ્વાસ આવે છે કે એને પોતાના સર્વજ્ઞ સ્વભાવ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા આવી છે અને એ પૂર્ણ પ્રગટ થાય છે એવા સર્વજ્ઞ પ્રત્યે પણ એને શ્રદ્ધા આવી છે, માટે એના સર્વ આગમમાં વિશ્વાસ આવે છે, આસ્તિક બુદ્ધિ થાય છે. જે સમ્યક દ્રષ્ટિને આસ્તિક બુદ્ધિ હોય છે એનું કારણ આ છે. પરમાગમ ચિંતામણીમાં વિષય પંચાધ્યાયી માંથી વાત લીધી છે. અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તેને પૂર્ણ જ્ઞાનનું લક્ષણ કહ્યું છે. એટલી વાત એમણે, જે આગળ પૂર્ણ કામપણું છે એવી જે મથાળું બાંધીને વાત લખી છે એના અર્થની સ્પષ્ટીકરણ આપ્યું. એટલે ઈશ્વર કરતાના વિષયમાં જેમને શ્રદ્ધા છે એ વિચાર સમજી લઈએ પોતાની વાત, કે આ વાત આપણે કેટલી મેળ ખાય છે આપણી સમજણ સાથે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે એમ જે લખ્યું છે એ જ પત્રમાં, તે એવા આશયથી લખ્યું છે એનો પણ આશય ખોલે છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. એટલે કે પોતાનું મૃત્યુ થવાનું નથી, પોતે શાશ્વત પદાર્થ છે એમ જાણે છે. જ્યારે કોઈ કપડું જળી જાય છે, જૂનું થાય છે અને ફાટી જાય છે, ત્યારે સહેજે બદલવાનું બને છે કે આ કપડું હવે જીર્ણ થઈ ગયું છે, ફાટી ગયું છે, આને બદલી નાખો. હવે નવું પહેરવાની હોશ હોય છે, જૂનું છોડવું છે એનું, એને આ મારું જૂનું છૂટું એવી કલ્પના નથી અને અહીંયા કલ્પના કરે છે. એટલે એમને મૃત્યુ માટે નિર્ભયપણું વર્તે છે. ચાર સંજ્ઞામાં ભય સંજ્ઞા અનાદિથી છે, એમાં મૃત્યુની જે સંજ્ઞા છે ભય સંજ્ઞા, એ તો જાણે અજાણે પણ એનું કઈ કોઈ ક્લાસમાં શીખવા નથી ગયો કે મૃત્યુનો ભય કેવી રીતે લાગે, સમજી લઈએ જરા, એને શીખી લઈએ પછી આપણને ભય બરાબર થશે. એ અનાદિની સંજ્ઞા છે મૃત્યુનો ભય. પ્રાણી માત્રને સૌથી વધારે ભયવાન કરે છે, દુઃખી કરે છે. ત્યારે પહેલું વહેલું કોઈ મોટું કામ થાય છે, સમ્યક દર્શન થતા, સમ્યક જ્ઞાન થતાં જેવું કોઈ મોટામાં મોટું કામ થાય છે તો એ છે કે જ્ઞાની સર્વથા નિર્ભય થઈ જાય છે, સપ્ત ભય રહિત. જે નિર્જરાધિકારમાં સાત ભય લીધા, સાત ભયમાં કોઈ ભય બાકી રહેતા નથી પછી. શું સપ્ત ભય એટલે? સર્વ ભયથી રહિત એવા જ્ઞાની હોય છે. સાત ભયને આલોક ભય, પરલોક ભય, પછી ચોરીનો ભય, પછી અરક્ષાનો ભય, પછી અકસ્માતનો ભય, એમ એવી રીતે વેદનાનો ભય, શું એવી રીતે સાત ભય છે. જગતમાં જે બધા ભય સ્થાનો છે એ બધા, એમ કે પરલોકમાં મારી કેવી ગતિ થશે કોને ખબર છે, હું ક્યાં જઈને પડીશ, મારી શું સ્થિતિ થશે, એ જ્ઞાનીને શંકા નથી પડતી. જ્ઞાની નિશંક છે પોતાની ગતિ માટે, એ નિશંક છે. આ લોકમાં પણ એને કોઈ લોકનો ભય નથી, પરલોકનો પણ ભય નથી, પછી વેદનાનો ભય નથી, ચોરીનો ભય નથી, અરક્ષાનો ભય નથી, કોઈ એને ભય થતો નથી, એમ કેવું છે. શું
ખબર હોય
કુદરતી મંદ કશાય કોઈને રહે છે, કોઈને કુદરતી મંદ કશાય રહે છે, કોઈને સામાન્ય સમજણથી પણ રહે છે, કોઈને અજ્ઞાનપણે પણ રહે છે, એ સંભવિત છે. એટલે તો આ અન્ય મતિમાં પણ દેખાય છે ને, જાતિ સ્મરણ વાળા કેમ દેખાય છે કે સામાન્ય રીતે જીવ દેહ ત્યાગ કરે છે ત્યારે પ્રાણ છૂટવાની વેદના તીવ્ર થાય છે, અને બહુભાગે બેશુદ્ધ અવસ્થાની અંદર દેહ ત્યાગ કરે છે એટલે એટલી બધી બેશુદ્ધિ આવી જાય છે કે જ્યારે નવા ભાવમાં શુદ્ધિમાં આવે છે ત્યારે આગળ હું ક્યાં હતો ને કેમ હતો બધું એને ખલાસ થઈ જાય છે. માણસને કોઈ એવા મોટા એક્સિડન્ટ થતા તો પોતે વિસ્મૃતિમાં નથી આવી જતા ઘણા, કે કોઈને ઓળખે જ નહીં, પોતાના પરિવારને ન ઓળખે, પહેલા બેશુદ્ધ થઈ જાય, શુદ્ધિમાં આવે ત્યારે કોઈને ન ઓળખે. પૂછે કેમ ભાઈ કોણ છો તમે, એમ કે તમે કોણ, તમે કોણ એમ પૂછે, ત્યારે ઓલા લોકોને ખ્યાલ આવી જાય અને સ્મૃતિ ગુમાવી છે. હા એમ સ્મૃતિ ગુમાવે છે, એમ જીવ પૂર્વભવની સ્મૃતિ ગુમાવે છે, એનું કારણ એ છે, વેદના ઘણી વેદે છે એ વખતે. તો એ રીતે કોઈને સહેજે અજ્ઞાન દશામાં બને છે તો સ્મૃતિ રહી જાય છે, એનું કારણ એ છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે એમ જે લખ્યું છે તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે, મૃત્યુનો ભય નથી લાગતો. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિશે રહ્યા છે, તે જ્ઞાની અનિત્યપણામાં રહ્યા છે એમ કહીએ નહીં તો તે વાત સત્ય છે. પછી એમને અનિત્યપણું નથી રહ્યું કે હું મનુષ્ય જ પાયું જીવડો છું, આ માણસ છું એટલો જ હું છું, એવું નથી એને લાગતું. એ તો નિત્યપણામાં એને વસવાટ કરી લીધો, પોતાના નિત્ય સ્વરૂપમાં વસી ગયા. એ હતું તો ખરું પણ પોતાને ખબર નહોતી, આ ભાનમાં આવી ગયા એટલે એમને શાશ્વત પદ મળી ગયું એમ કહેવામાં આવે છે. શાશ્વત પદ તો હતું પણ એના ભાનમાં આવ્યા ત્યારે એ પદ હતું એમ સિદ્ધ થાય છે, નહીતર તો નહીં હોવા બરાબર છે. ખરું આત્મભાન થાય છે, આ પણ જ્ઞાનીની દશા લીધી. જેને ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ આ સમયસારનો કર્તા કર્મધિકાર. ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું, રાગાદી ભાવનો હું અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહમ પ્રત્યય બુદ્ધિ, અહમપણાની જે બુદ્ધિ તે વિલય પામે છે. કેમ કે એ પ્રત્યક્ષપણે પોતે પોતાના સ્વભાવ પરિણામનો કરતા પોતે છે એવો અનુભવ ગોચર કરે છે, એવું પ્રતિભાસે છે એટલે હું એવો અનુભવ કરે છે કે હું મારા જ્ઞાનાદિ સ્વભાવ પરિણામનો કરતા છું અને જેવા સ્વભાવ પરિણામનો કરતા છું એવો મારો સ્વભાવ છે, તેથી મારા સ્વભાવ પરિણામને હું કરું છું. જેવા વિભાવ પરિણામ થાય છે એવો કરવાનો મારો સ્વભાવ નથી અને મારા સ્વભાવથી હું છૂટ્યો નથી, તેથી હું એ ભાવને કરું છું એવો મને અનુભવ જ નથી થતો એમ કહે છે. મને એવો અનુભવ નથી થતો કે એ ભાવને હું કરું છું. આ જ્ઞાનીનો જ્ઞાન દશાનો અનુભવ છે. રાગથી ભિન્ન અન્ય ભાવનો એટલે રાગાદિથી ભિન્ન, ક્રોધાદિથી ભિન્ન, સર્વ વિભાવ પરિણામથી ભિન્ન પડ્યો. કેમ કે કર્તાપણું અભિન્ન પદાર્થની વિશે હોય છે, અથવા કર્તાપણું વ્યાપક ભાવે અનુભવ ગોચર થાય છે. તો જ્ઞાનીની દશામાં જ્ઞાનીને જે ચારિત્ર મોહનો રાગાદિ વિભાવ થયો એમાં પોતાની વ્યાપ્તિનો અભાવ જુએ છે. પોતે પોતાના સ્વભાવમાં અને સ્વભાવ પરિણામમાં વ્યાપેલો અનુભવ ગોચર થાય છે, રાગાદિ વિભાવમાં પોતે વ્યાપે છે એવો અનુભવ એને થતો નથી. વ્યાપ્તિથી ભિન્ન પડાય છે. મુમુક્ષુ જીવને પણ જ્યાં ભેદ જ્ઞાનનો પ્રયત્ન અથવા પ્રયોગ કરવો છે ત્યાં એને એ પ્રયોગ વ્યાપ્તિથી કરવાનો રહે છે કે હું ક્યાં વ્યાપું છું, મારા જ્ઞાનમાં હું વ્યાપું છું કે હું રાગમાં વ્યાપું છું. અનાદિથી રાગમાં વિભાવમાં વ્યાપું છું એવા અનુભવને લીધે હું જ્ઞાનમાં વ્યાપતો નથી એવો અનુભવ વર્તે છે. જેને જ્ઞાનાદિ ભાવમાં હું વ્યાપક ભાવે રહેલો છું એવો અનુભવ થાય, એવો પ્રતિભાસ થાય, એને રાગાદિમાં હું વ્યાપતો નથી એવો પ્રતિભાસ અથવા અનુભવ થાય. બંનેમાં વ્યાપ્તિનો અનુભવ કોઈને થઈ શકતો નથી, જ્ઞાની કે અજ્ઞાનીને. એક જગ્યાએ થાય, જેને રાગાદિમાં થાય તે અજ્ઞાની છે, જેને જ્ઞાનાદિમાં થાય સ્વભાવમાં તે જ્ઞાની છે. આમાં થશે ત્યારે આમાં નહીં થાય, રાગમાં થશે ત્યારે જ્ઞાનમાં નહીં થાય, જ્ઞાનમાં થશે ત્યારે રાગમાં નહીં થાય. હા, પણ એ ભ્રમ થાય છે, એ એવો ભ્રમ થાય છે કે જાણે હું ખરેખર વ્યાપી જાઉં છું એવો ભ્રમ થાય છે, છે એનો ભ્રમ. અને ભ્રમ છે એટલે એને મિથ્યા ભાવ કહેવાય છે, એને જૂઠ કહેવાય છે, એને અવાસ્તવિક કહેવાય છે. પણ એ તો જ્ઞાની કહે છે. કોણ? એ જ્ઞાની કહે છે. તમને ખબર છે કે અહીંયા દોરડું પીડ્યું છે એ સાપ નથી. કોઈ અજાણ્યો માણસ અંધકારની સ્થિતિ થઈ ગઈ હોય, સાંજ રાત પડી ગઈ હોય, અને કોઈ અજાણ્યા માણસને સર્પ લાગે ને એને ભય થાય, તેથી દોરડી ભલે સાપ ન થાય પણ એને ભય કેટલો થાય? જેટલો સાચો સાપ સામે હોય એટલો જ એને ભય થાય. પણ બીજી વાત જવા દો ને કે આ આત્મા મરતો નથી એ વાત નક્કી છે. પોતે અત્યારે હયાત છે આ જીવનમાં, પોતે અત્યારે હયાત છે એમ શું બતાવે છે? કે પોતે કદી મર્યો નથી, મર્યો હોય તો નાશ થઈ ગયો હોય, છતાં મૃત્યુનો ભય કેવો છે? છતાં તપાસે કે મૃત્યુનો ભય કેવો છે, કે સાક્ષાત પોતે મરી જાય છે એવો જ એને ભય લાગે છે કે હું મરી જઈશ, ખરેખર હું મરી જઈશ, મારો નાશ થઈ જશે. નાશ થતો નથી. તો એ જેને એવું ભાન વર્તે છે એ તો જ્ઞાની છે. એ એમ કહે છે કે આ ભ્રમ છે તારો, તારું આ ખોટું છે. પણ જેને એ પરિણામ થાય છે અને સત્ય જેને અનુભવ ગોચર થતું નથી એને તો એ ભ્રમ છે એ જ સત્ય છે. એને તો ભ્રમ છે એ સત્ય છે, અને એનું દુઃખ છે એ એટલું જ એને થાય છે, ઓછું નથી થતું દુઃખ, અનંત દુઃખ થાય છે એમાં. અને ભ્રમ બહુ દ્રઢ છે પાછો. ભ્રમને કાઢવો મુસીબત પડે એટલો બધો દ્રઢ છે. એટલા માટે એનો પરિશ્રમ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. એટલે જેને ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, એવો અનુભવ જ્ઞાન ઉત્પન્ન થઈને તેમાં અહમ પ્રત્યયી બુદ્ધિ, તે અન્ય ભાવમાં હું કરું છું અથવા હું ભોગવું છું અથવા તેમાં હું વ્યાપું છું એવો જે અનુભવ બુદ્ધિ એટલે અનુભવ, તે વિલય પામે છે. એવો અનુભવ એને થતો નથી કે આ રાગ મેં કર્યો એવો અનુભવ નથી થતો. રાગ થતો જણાય છે પણ કરતા કાર્યતા ને અનુમંતા ત્રણમાંથી એકે થતો નથી એવો અનુભવ વર્તે છે. કહેવા માત્ર નથી, બોલવા માત્ર નથી, અરે એવો વિકલ્પ કરવા માત્ર એ વાત નથી, પણ એવો અનુભવ વર્તે છે. એને જ્ઞાનીની દશા કહેવામાં આવી છે. અહમ પ્રત્યય બુદ્ધિ, અહમ થાય એવી બુદ્ધિ, અહમ પણ પ્રેરાય એવી બુદ્ધિ, એવી બુદ્ધિ જ એને થતી નથી. એ વિલય પામી ગઈ છે, નાશ પામી ગઈ છે. એ તો એકદમ પ્રકાશમાં આવી ગયા છે. જ્ઞાનનો, સમ્યક જ્ઞાનનો એવો પ્રકાશ છે કે પોતે પોતામાં છે, પોતે પોતામાં પૂર્ણ સુખ આદિ સર્વગુણોથી સંપન્ન છે, જેમાં કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. અને બહારમાં પોતાથી બહાર જેટલું કાંઈ છે એમાં પોતાને કાંઈ લાગતું વળગતું નથી, જરા પણ લાગતું વળગતું નથી. બસ પછી વિકલ્પ શો, ભય શો, ખેદ શો, શંકા શી, કોઈ વાત છે બીજી કે પછી કોઈ વાત નથી. એવું જે આત્મભાન તે વારંવાર એટલે સતતપણે ઉજ્જવળપણે વર્ત્યા કરે છે. આ પોતાની હવે વાત કરે છે કે આવું જે આત્મભાન તે અમને સારી રીતે વર્તે છે, ઉજ્જવળપણે વર્તે છે એટલે સારી રીતે વર્તે છે, સ્પષ્ટપણે વર્તે છે એટલે મૃત્યુવાદીનો ભય અમને નથી એમ કહે છે. નિત્યપણું પ્રાપ્ત કરી લીધું છે. અનિત્ય એવા મનુષ્ય આયુના કાળમાં નિત્યપણું અમે પ્રાપ્ત કરી લીધું છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્જવળપણે વર્ત્યા કરે છે. તથાપિ જેમ ઈચ્છીએ તેમ તો નહીં, એટલે પૂર્ણતા જે પ્રાપ્ત કરવી છે એટલી સ્થિતિ નથી. અત્રે સમાધિ છે, છતાં અભિપ્રાયથી જુઓ તો બરાબર સમાધિ વર્તે છે. આત્મજ્ઞાનીને સમયસારનો કર્તા કર્મ અધિકાર નાખી દીધો છે. અન્ય ભાવનો હું અકર્તા છું એટલે રાગાદી ભાવ તો થાય છે પણ જુદા પડી ગયા છે. પોતાની વ્યાપ્તિનો અનુભવ થતો નથી. સ્વરૂપમાં પોતાની વ્યાપ્તિનો અનુભવ વર્તે છે અને અન્ય ભાવમાં વ્યાપ્તિનો અનુભવ થતો નથી, એક વાસ્તવિકતા છે. એને આત્મજ્ઞાન કહ્યું છે, એને આત્મભાન કહ્યું છે. એ 362 થી 363 શ્રી સૌભાગ્યભાઈ હાલ તો અનુક્રમે ઉપાધિ યોગ વિશેષ વર્ત્યા કરે છે. એક પછી એક સંયોગની અંદર ઘણી ઉપાધિ કરવી પડે એવી પરિસ્થિતિ જોરદાર વર્તે છે. વધારે શું લખવું? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય એમ ધારણા રહ્યા કરે છે. એટલે ભલે ઉપાધિ ઘણી છે તો પણ સર્વ પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે એ વાતનું વિસ્મરણ થતું નથી એવું બરાબર પરિણામ ધારણા એટલે એવું ધારણ કરીએ છીએ. ધારણા એટલે ધારણ કરવું, એને ધારણા કહે છે. એવું અમે ધારણ કરીએ છીએ કે અમારી ધીરજ ખોઈને અમે કોઈ કામ કરતા નથી. ધીરજ રાખવી એટલે ઉતાવળે અધીરજથી ઘણી તીવ્રતા પકડીને કોઈ કામમાં જતા નથી, ઉર્જીને પડતા નથી. અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું એવો જેને નિશ્ચય છે તેને તેમ હોય છે એમ અમે જાણીએ છીએ. જો હવે એ સાક્ષાત પરિણમન છે પણ સૌભાગભાઈને પત્ર લખે છે એટલે એક પૂર્વ ભૂમિકાનો અહીંયા નિર્દેશ કરે છે કે એવો એક દ્રઢ નિશ્ચય હોવો જોઈએ જીવને કે આવો વ્યવહાર કરતા તો અનંત કાળ ગયો. જે તે પ્રસંગ પડે છે એ પ્રસંગમાં તો અનંત કાળ વ્યતીત કર્યો છે તો તેની જંજાળમાં, જો જંજાળ શબ્દ વાપરો એ લપ છે એક જાતને, શું જંજાળ એટલે એ લપ છે, એ અરુચિનો વિષય છે એને જંજાળ કહે છે. તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું અને એમ વર્તવા માટે એનો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. અને એ દ્રઢ નિશ્ચય ત્યારે થાય છે કે એની કિંમત ચાલી જાય છે ત્યારે. જીવને જ્યાં સુધી સંયોગોની અનુકૂળતાની કિંમત હોય ત્યાં સુધી પ્રતિકૂળતાની ચિંતાને એ છોડી શકે નહીં. એ તો એક સિક્કાની બે બાજુ જ છે. એટલે એની કિંમત ખોવે તો જ એ બધા જંજાળી પ્રસંગોની અંદર પોતે પોતાના પરમાર્થ તત્વનું વિસ્મરણ ન કરે અથવા એ બાજુની પ્રયત્ન દશાનું વિસર્જન ન કરે, નહીંતર વિસર્જન થઈ જાય, ભૂલી જાય. જે કહે છે ને માણસ કે આ બધી વાત સારી છે ને સમજાય છે પણ ભૂલી જવાય છે, જેવા કામકાજમાં લાગી જઈએ છીએ, વ્યવહારમાં લાગી જઈએ છીએ કે બધું ભૂલી જઈએ છીએ, એનું કારણ શું છે? કે દ્રઢ નિશ્ચય નથી. મુમુક્ષુની ભૂમિકામાં જે નિશ્ચય હોવો જોઈએ એ નિશ્ચય નથી. એટલે નિર્ણય વગર અને નિશ્ચય વગર અધરો અધર સામાન્ય રુચિથી થોડું ગમે છે, ગોઠે છે, એટલે પોતે થોડો પરિચય રાખે છે, પણ વ્યવહારિક કામની જંજાળમાં એ બધું વિસર્જન કરી જાય છે. એટલે જેને એવો નિશ્ચય છે તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ તેને તેમ હોય છે, એટલે કે તેને પરમાર્થનું વિસર્જન નથી થતું એમ અમે જાણીએ છીએ. આ અમારો અનુભવ કહે છે કે જેને આવો નિશ્ચય થઈ ગયો હોય, જો તમે પણ નિશ્ચય કરો તો પરમાર્થનું વિસર્જન નહીં થાય, અને નહીતર પરમાર્થનું વિસર્જન થઈ જશે. વનને વિશે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ અને તીર્થંકરાદિક તેમનું આત્મત્વ સાંભળે છે, આ જે ઉપાધિ વિશેષ વર્ત્યા કરે છે એ પત્રની છેલ્લી લીટી આ છે. પત્રની ઉપરની લીટી એ છે કે અનુક્રમે ઉપાધિ યોગ એક પછી એક ઘણો વર્તે છે, તો બીજી બાજુ અંદરમાં વનમાં જે યોગીઓ ઉદાસીનપણે વર્ત્યા છે, તીર્થંકરાદિક વર્ત્યા છે સર્વસંગ પરિત્યાગ કરીને, એમનું જે આત્મામાં આત્માપણું હતું જેને પ્રચુર સ્વસંવેદન કહ્યું છે શાસ્ત્રમાં, અમને તો એ સાંભળે છે. અત્યારે આ બાજુ ઉપાધિ વધી છે તો આ બાજુ એ સ્મરણમાં આવે છે. એટલે કે પોતે એ દશામાં ની ભાવનામાં ખૂબ વર્તે છે. જેમ જેમ આ બાજુ ઉપાધિ વધે છે તેમ તેમ એ મુનિ દશાની ભાવનામાં વિશેષ વિશેષ વર્તે છે. એ સહજ પ્રેમની દશા છે એ સ્પષ્ટ થાય છે આ જગ્યાએ.
જય હો પરમ કૃપાળુ શ્રી કાંત ગુરુદેવ.